भगवान श्री लक्ष्मी नारायण भगवान की जय। वक्रतुंड महाकायो सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा। शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं कुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मौजसा भूषितभव्यभालम् दिव्यौजसा दीप्तविशालनेत्रम् शान्तिप्रदम् यस्य मुखारविन्दम् रङ्गावधूतम् प्रणतोऽस्मि नित्यम्। चन्द्राननार्धदेहाय चन्द्रांशोषितमूर्तये चन्द्रार्कानलनेत्राय चन्द्रार्कशिरसे नमः। नमः पार्वतीपतये हर हर महादेव। या देवी सर्वभूतेषु चेतनाभिधीयते। नमस्तस्यै 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 नमो नमः। अम्बे मातकी जय। भगवति जगदम्बारुकुमाम्बा मातकी जय। वन्दो सरगुरुरङ्गने निज्ञानामृतपानार् अज्ञानन्दनिवारिणे करोज्ञानुषड्कार्। हस्ते दण्डकमण्डलं शुभवरं योगीन्द्रमूर्तिप्रदम् मायाजीत सदाय शांति सुखदम् श्रीरंगमोदप्रदम् शोभे शुभ्रजटाकलापभर्या साक्षात् दत्तात्रयम् एवा दत्तस्वरूपरंग गुरुजी सौनु करो मंगलम्। योगीश्वर यवधूतने मारा लाख प्रणाम। जेनी शुभयाशीषती सफल मन्यासं काम। सदगुरु श्रीरंगवधूत गुरु महाराज की। वंदो रुकुमा वातने अनसूया साक्षात दोशुभ आशीष भगवती माबू जोड़ी हास। भगवती जगदम्बा रुकुमाम्बा मात की। परम प्रेरक परमात्मा ना मंगल नाम नु स्मरण करी एनी मंगल कथा नो आरंभ करिए। अवधूत अभ्यास के अंदर नी आ एक बहु सुंदर रचेलू आ एक कार्यक्रम गुरु महाराज नी शताब्दी उजवावानी तैयारी में छे। त्यारे राजपीपळा नु अवधूत अभ्यास के अंदर अत्यंत कार्यरत छे। हाँ, એ માટે તો એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, અને એ જ નિમિત્તે આ કથાની ગોઠવણી થઈ। થોડા વખત પર શિબિર થઈ ત્યારે પણ બધા ભેગા થઈને આપણે આનંદ કર્યો હતો। આ 7 દિવસ સુધી ગુરુ મહારાજની જે અપૂર્વ લીલા છે એનો આનંદ કરી, શ્રવણ કરીને 7 દિવસ ગુરુ મહારાજની લીલાનો આનંદ કરીએ। તો ગુરુ મહારાજની મોરબી થી ચંદ્રકાંતભાઈ આગળ કહ્યું તેમ કપડવંજમાં મારી કથા હતી। છેલ્લે દિવસે ઘનશ્યામભાઈના મેળે અમે બધા બેઠા। ઇન્દ્રોદનભાઈએ સાહજિક પૂછ્યું કે જેમ 3 ભાગ લખાયા છે એવો 4થો ભાગ લખાય કે ના લખાય? કોઈ જવાબ તો ના આપી શક્યા। મારાથી કહેવાય ગયું કે ગુરુ મહારાજ ધારે તો લખાય, આપણે કોણ લખનાર છીએ। અને એ ઘેર આવ્યા પછી રાતના 1 દિવસે મને દ્રષ્ટાંત થયું, શબ્દ બરાબર પણ ચિત્તું લખી તો જો, નિતાંત શબ્દ બોલ્યા કે તું લખી તો જો। મેં કહું બાપજી ના લખાય, પણ તું લખી તો જો નિતાંત, અને જે કાગળ હાથમાં આવ્યો હોય એ રીતે એમ કહ્યું ભાઈ એમ લખી નાખ્યું। 15-1 દોહરા લખાયા, સવારમાં વાંચ્યા મને ગમ્યા, પછી તો આગળ લખાયું અને એના પરિણામ રૂપે આખો ગ્રંથ થયો। અવધૂત નિવાસ ટ્રસ્ટે મને આને છપાવવાનું બધું જ માથી લીધું, એ માટે બધાનો ખૂબ આભાર। અને આ રીતે આ ગ્રંથનું વિમોચન પણ શ્રી વિશ્વનાથ અવધૂતજીના હાથે 16 ગામોમાં પણ જુદા જુદા મહાપુરુષોના હાથે થયું એ વાત જાણીતી છે। હવે ગ્રંથની શરૂઆત કરીએ। શરૂઆતમાં મંગલાચરણ આવે। મંગલાચરણનો સ્વાભાવિક અર્થ એવો થાય કે 2-4 મંગલ શ્લોક પ્રાર્થના, પણ ખરો અર્થ એ નથી। આચરણને મંગલ બનાવીને પછી જ કથામાં બેસો। શ્રોતા અને વક્તા બંનેનું આચરણ જો મંગલમય હશે તો જ એ કથા કલ્યાણકારી નીવડશે। હા, એટલે પહેલે જ દિવસે આપણે વિચારવાનું કે આ 7 દિવસ તો આપણું આચરણ મંગલમય હોય। મંગલાચરણનો અર્થ જ આ છે કે કથા સાંભળીએ તે દરમિયાન આપણું આચરણ મંગલમય હોય। નિંદા ન થાય 7 દિવસ, કુથલી ન થાય, દ્વેષ ન કરાય, ક્રોધ ન કરાય, કોઈના માટે મનમાં ખરાબ વિચાર ન કરાય। આવા સુંદર વિચારો કરીને એક ચિત્તથી સાંભળવા બેસો, 7 દિવસમાં ગુરુ મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરશે। હા, કથાની શરૂઆતમાં થોડુંક હોય, પરીક્ષિત રાજા જયારે કથા સાંભળવા બેઠા ત્યારે એમના હૃદયમાં ભય હતો કે 7મે દિવસે પેલો તક્ષક નાગ આવશે, મને ડંખ મારશે, મને કરડશે અને મારું મૃત્યુ થશે, એટલે ભયમાં હતા। પણ 7 દિવસ સુખદેવજીએ કથા સંભળાવ્યા પછી એમનો ભય જતો રહ્યો। ભય ભગાડે એ જ ભાગવત, ભય ભગાડે એ જ ભગવાનની કથા। 7 દિવસ પછી જો આપણને મૃત્યુનો ભય રહે તો કથા શ્રવણનો કોઈ અર્થ નથી। 7મે દિવસે પેલા પરીક્ષિત રાજાને કોઈએ કહ્યું કે રાજા પેલો નાગ ઝડપથી આવી રહ્યો છે ધસમસતો તને કરડવા માટે, ત્યારે રાજા શું બોલ્યા, આવે એક નહીં એવા 7 તક્ષક આવશે તો પણ મને ભય નથી। કારણ કે 7 દિવસનો જ્ઞાન મેળવ્યા પછી કથાના શ્રવણ પછી એમનો ભય ભાગી ગયો। આ 7 દિવસમાં અવધૂતજીની અપૂર્વ લીલા પછી આપણો ભય ભાગી જાય ત્યારે શ્રવણ સાચું કહેવાય। તો કથા શ્રવણમાં મંગલાચરણ કર્યું। ગુરુ મહારાજની પરિપાટી એ પરંપરા છે, ગુરુ મહારાજે ચાલુ રાખી છે આપણા મહાકવિઓની, ભગવાન વેદવ્યાસ, ભગવાન વાલ્મીકી, એમને જે પરંપરા છે એ ગુરુ મહારાજે આ ગુરુ લીલામૃતમાં જાળવી આપણે પણ એ જ રીતે ગયા। એટલે પ્રથમ સ્તુતિ આવી ગણપતિજીની, ગૌરી સુત ગણનાથને કરું કર જોડી પ્રણામ, વિઘ્ન વિધારક દેવ હે આપો હૈયે હામ, મૂષક વાહન મોરિયા મોદક પ્રિય મુદદાત, વિઘ્ન હરો વિઘ્નેશ્વરા વંદો જોડી હા। ગુરુ મહારાજે દત્ત ઉપાસનામાં બહુ સુંદર વાત લખી છે। કે કોઈ પણ દેવની તમે ઉપાસના કરો, ઉપ એટલે નજીક, આસન એટલે સ્થાન, એ દેવની ખૂબ નજીક સ્થાન મેળવવા અથવા એના જેવા થવાનો પ્રયત્ન કરવો, એનું નામ ઉપાસના. તો કોઈ પણ દેવની ઉપાસના કરો, પણ એની ત્રણ રીતે ચકાસણી કરો. હા, ઉપાસના ગમે તેની ન થાય, એ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા ગમે તેની ઉપર, ગમે તેવી વસ્તુ પર ન મુકાય. એનું આલંબન તો અત્યંત સાત્વિક મજબૂત હોવું જોઈએ. શ્રદ્ધા મુકતા પહેલા જેના પર આપણે શ્રદ્ધા મૂકવાની છે, એ ભગવાનની મૂર્તિ હોય કે કોઈ સંત પુરુષ હોય કે કોઈ માનવ હોય, જે હોય તે, પણ એની ચકાસણી કરો, પછી જ એનામાં શ્રદ્ધા મૂકો. ખીટીએ થેલી ભરવતા પહેલા પેલી ખીટીની મજબૂતાઈ જુઓ, કે આ ખીટી થેલીનો ભાર સહન કરશે કે કેમ, કે નહીં તો ખીટીની થેલી બેવ નીચે આવે. તેમ શ્રદ્ધા મૂકતા પહેલા જેના પર શ્રદ્ધા મૂકવાની છે એની ત્રણ રીતે ચકાસણી કરો, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આ ગુરુ મહારાજે કહ્યું છે દત્ત ઉપાસનામાં, કે દત્તની તમે પછી જ ઉપાસના કરે ને એના પર શ્રદ્ધા મૂકો. શ્રદ્ધા ચકાસણી સિવાય મુકાય નહીં. ભગવાન હનુમાનજી માં અંજનીને વંદન કરીને માગ્યું કે માં, મને મારા હૃદયના સ્વામી ક્યારે મળશે, મારા ઉદ્ધારક, મારા તારક મને મળશે, કે જા બેટા મારા આશીર્વાદ છે. પણ જોજે, હા, કસોટી કરજે. કસોટી કર્યા સિવાય શ્રદ્ધા મૂકીશ ના. અને મિત્ર સુગ્રીવની સાથે સુમેરુની પર્વતની હારમાળામાં હનુમાનજી આમ તો મિત્રને મદદ કરતા રહ્યા હતા, પણ માના આશીર્વાદથી ક્યારે મારા સ્વામી મળે, ક્યારે મારા સ્વામી મળે, એની રાહ જોઈ રહ્યા હતા. અને એક દિવસ પંપા સરોવરની કિનારે પાણી પીવા માટે, જલ પીવા હનુમાનજી ગયા, અને વૃક્ષની નીચે, વટવૃક્ષની નીચે શ્યામ અને ગૌર બે સુંદર મૂર્તિઓ જોઈ, જોતા જ એમના હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો. જેને જોતા આપણા હૃદયમાં આનંદ થાય, જેને જોતા આપણે આપણું દુઃખ ભૂલી જઈએ, આપણા તાપ જ્યાં શાંત પામી જાય, એ જ ભગવાન. પછી ગમે તે સ્વરૂપ હોય, હનુમાનજીને આનંદ થયો કે આજ મારા સ્વામી હશે. પણ માએ કહ્યું છે કસોટી કર્યા સિવાય શ્રદ્ધા મૂકીશ ના. એટલે હનુમાનજી મોટો પર્વત લઈ આવ્યા, અને પર્વત લઈને જ્યાં રામજી ઉપર એમ નાખવા જાય છે, ભગવાને બાણ કાઢીને સહજ રીતે મારીને એમના હાથમાં જ પેલા પર્વતનો ચૂરો કરી નાખ્યો. હનુમાનજીને લાગ્યું કે આજ મારા ભગવાન, આજ મારા ભગવાન, આજ મારો નાથ, અને આજ મારું સર્વસ્વ, અને સર્વસ્વ સમર્પણ કરી દીધું. તેમ શ્રદ્ધા મુકતા પહેલા કસોટી કરો, અને કસોટી કર્યા પછી લાગે તો સર્વસ્વ સમર્પણ કરી દો, તારે શ્રદ્ધા આપણી ફળે. નાનકડો નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ પાછળથી થયા. કોઈએ નરેન્દ્રને કહ્યું કે દક્ષિણેશ્વરમાં એક સાધુ છે, એને જો પૈસાનો સ્પર્શ કરે છે તો વિચ્છિદંચો હોય એવી વેદના થાય છે. આ 17-18 વર્ષનો કિશોર હમણાં તાજો જ કોલેજમાંથી છૂટેલો આ વાત સાચી માને, અને આ તો વળી બહુ જ એ હતા. અરે ભાઈ, હોતું હશે પૈસાને સ્પર્શ કરે ને વિચ્છી કરડે એવું લાગે, આ તો બધું ગપ્પું છે, મને આજે તપાસ કરવા દો. નરેન્દ્ર ગયો દક્ષિણેશ્વર. રામકૃષ્ણ દેવ કઈ બહાર ગયા હતા, આસન ખાલી હતું. નરેન્દ્રે પોતાના ગજવામાંથી થોડાક પૈસા કાઢીને આસન નીચે મૂકી દીધા, અને પછી ડાયો થઈને બેસી ગયો. રામકૃષ્ણ દેવ આવ્યા, જેવા બેસવા ગયા, અને ઓ બાપ, મને વિચ્છી કરડ્યો એમ કરીને નાસી ગયા. નરેન્દ્રને લાગ્યું કે વાત સાચી છે. જો પછી નરેન્દ્રે સર્વસ્વ સમર્પણ કરી દીધું, પછી તો મારા ગુરુથી મહાન વિશ્વમાં બીજો કોઈ નથી. નાસ્તિ તત્વમ ગુરો પરમ, આ એનો ભાવ આવી ગયો. અને એટલો સુંદર ભાવ આવી ગયો કે રામકૃષ્ણદેવને છેલ્લી અવસ્થામાં કેન્સર થયેલું, એટલે બધા કેન્સરના ગર્ભા પડેલી છે. તો એક શિષ્ય એ બધા ગર્ભા એક પીછદાનીમાં ભેગા કરે, થૂકદાનીમાં. પેલી થૂકદાની ભરાઈ ગઈ. રાખાલ કરીને શિષ્ય હતો, એ બહાર ઢોળવા જતો હતો. આ નરેન્દ્ર જો એ ક્યાં ઢોળે છે, આ તો નર્યું જ્ઞાન છે, અલા કેન્સરના ગર્ભા છે આ તો. અરે લાવ વિવેકાનંદ અથવા તો નરેન્દ્ર ગટગટાવી દો.